તારીખ 27/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 276 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 221
પ્રશ્ન 276 પાનું 162 સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવો? સામાન્યપણે તો સ્વાધ્યાય કરતા મંથન વધારે ચાલવું જોઈએ, પરંતુ વિશેષપણે ભિન્ન યોગ્યતા વાળા જીવો હોય છે, મુમુક્ષુની યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે, કોઈને સ્વાધ્યાય વધારે ચાલે અને મંથન ઓછું ચાલે એવી યોગ્યતામાં એને થોડું આગળ વધવાનું બનતું હોય છે, તો કોઈને મંથન ઘણું ચાલે, સ્વાધ્યાય ઘણો ઓછો ચાલે, અને તો આગળ વધે એમાં કંઈ સવાલ નથી. પણ મંથનની ભૂમિકામાં ન આવ્યા હોય એવા જીવને મંથનમાં આવવા માટે પણ સ્વાધ્યાય વિશેષપણે થાય તો એમાં એને કંઈ નુકસાન નથી, કેમ કે જે મંથનની ભૂમિકામાં આવ્યો જ નથી. એટલે એકાંત નથી કે આમ જ કરવું, એવો કોઈ એકાંત ન હોઈ શકે. ખુદ ભી હોતા હૈ ઓર મંથન મેં મિલાન કરને કા બહોત હોતા હૈ, કમ્પેરેટિવ તુલનાત્મક વિચાર ચલતા હૈ. ઓર શ્વાસ કો બરોતે હૈ ને ઉસકો મંથન કહેતે હૈ, તો શ્વાસ કો ઘુમાતે હૈ ઉસમેં સે મક્ખન નિકલતા હૈ. એસે મંથન કરને વાલે બહુત ગહેરાઈ સે વિચાર કરકે ઉસમેં સે કુછ નિષ્કર્ષ નિકાલતા હૈ, એસી પ્રક્રિયા કો મંથન કહેતે હૈ, જૈસે મક્ખન નિકાલા જાતા હૈ. એસી બાત સમાધાન, જેમાં રસ પડે તે કરવું, એટલે જે ભૂમિકામાં જેને જેમાં રસ પડે એમાં કરવું. કેમ એમ જવાબ આપ્યો? કે જ્યાં રસ પડે ત્યાં ઉપયોગ ટકે છે, જ્યાં રસ પડે ત્યાં ઉપયોગ ટકે છે, તો ઉપયોગને આ વિષયમાં ટકાવવો છે, તત્વના વિષયમાં તત્વ વિચારમાં ઉપયોગને ટકાવવો છે મોક્ષોને, એટલે એને રસ પડે એમ કરવું. હવે સ્વાધ્યાયમાં રસ ન પડતો હોય તો પરાણે સ્વાધ્યાય કરવાથી તો ઉપયોગ રહેવાનો નથી, એવું જ મંથનનું છે, એવું ચિંતનનું છે, એવું શ્રવણનું છે, એવું ચર્ચાનું છે, આ બધા સ્વાધ્યાયના અંગ છે. શું છે? વાંચના, પૃચ્છના, ચર્ચા, શું શ્રવણ, મન ચિંતન, મનન, મંથન, આ બધા સ્વાધ્યાયના અંગ છે. તો ભિન્ન ભિન્ન યોગ્યતાવાળાને રસનો પ્રકાર ભિન્ન ભિન્ન રીતે ઉત્પન્ન થાય છે, જેને જે પ્રકારે રસની ઉત્પત્તિ થાય ને ઉપયોગ એમાં ને એમાં ટકે ને વધારે વખત રહી શકે એણે કરવું જોઈએ. એણે પોતે નક્કી કરવું જોઈએ કે મને શેમાં રસ પડે છે, એને પોતાને નક્કી કરવાનો વિષય છે. ચિંતવનમાં ઉપયોગ ટકે નહીં તો સ્વાધ્યાય કરવો. હવે શું છે કે આમાંનામાં ઉપયોગ રાખવા માટે ઉપયોગ ન ટકે ત્યારે એનું અંગ બદલવો, કેમ કે કોઈને ચિંતવનમાં રસ છે પણ એમાં એની હદ છે, ચિંતન કરવામાં પણ હદ છે, તો એને પાછો પલટો મારીને સ્વાધ્યાયમાં જવું. શાસ્ત્ર આત્મા દેહ. શાસ્ત્રમાં જેને રસ પડતો હોય પણ એમાં એની હદ છે. વિચાર કરેલો કે શાસ્ત્રમાં આત્મા માત્ર ઉપયોગ પછી ન ટકતો હોય તો એને ચિંતનમાં ચાલ્યા જવું એમ. એવી રીતે વિષય એનો એ રાખીને પ્રક્રિયા બદલવી. શું વિષય એનો એ રહે, પ્રક્રિયા બદલાય. ચિંતનમાં ઉપયોગ ટકે નહીં તો સ્વાધ્યાય કરો, અને વિશેષ સમજવા માટે ચિંતન કરે, અને વધારે તો ચિંતન એને ઉપયોગી છે. સ્વાધ્યાય કરનારને પણ ચિંતન ઉપયોગી છે. શું ગમે તે કરે, ચિંતન કરે કે શાસ્ત્ર વાંચન કરે, શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે તો તેમાં ભેગું આવી જાય છે. શાસ્ત્ર વાંચતા વાંચતા ચિંતન કરે, સમજણપૂર્વક કરે. એટલે શું કે ચિંતનનો સમય જુદો અને શાસ્ત્ર વાંચનનો સમય જુદો એમ નહીં, વાંચતા વાંચતા ચિંતન કરે. શું કારણ રાત્રે આપણે છે લીધો હતો અનુભવ પ્રકાશમાં. હવે આ એક વચન એવું છે કે એમાં રસ પડે તો કલાકો નીકળી જાય. શું લીધું હોય વાંચન હાથમાં, પછી ચિંતનમાં ચડે, પ્રયોગમાં ચડે, એનો સમય ઘણો એક જ વિષયમાં નીકળી જાય. એટલે શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે તો તેમાં ભેગું આવી જાય છે. એટલે ચિંતન એમાં ભેગું આવી જાય છે. એકલું ચિંતન જાજીવાર ચાલે નહીં તો શાસ્ત્ર સાથે રાખવું. જેને ન ચાલે તેને, જેને ચાલે એને કોઈ જરૂર નથી કે શાસ્ત્ર ઉઘાડે. જેને એકલું ચાલે એને એકલું ચલાવવું, પણ ન ચાલે જાજી ઘણી વાર ન ચાલે, જાજી વાર ન ચાલે. જાજી વાર એટલે બહુ વાર. હિન્દીવાળા કદાચ જાજીમાં ન સમજે, જાજી સમજતે, જાજી મેં બહુ બહુ વાર ભેગું મેને એક સાથ સાથ આ જાતા હૈ, ભેગું આવી જાય છે એટલે સાથ મેં આ જાતા હૈ. ઓર એકલા એકલા ચિંતન બહુ બાર નહીં ચલે, લંબા ટાઈમ નહીં ચલે, તો ઉસકો જાજી વાર કહેતે હૈ. તો શાસ્ત્ર સાથે રાખવું. શાસ્ત્ર સાથે રાખવાથી ચિંતન વધારે દ્રઢ થાય છે. પછી શાસ્ત્રના મહાપુરુષોના વચનો સાથે પોતાના ચિંતનને મીંઢવે, મેળવે, તો એને વધારે દ્રઢતા થાય છે. મેળ ખાતો હોય તો, ન મેળ ખાતો હોય તો પાછું એને ચિંતનને મંથનમાં વિચારવું જોઈએ કે મને કેમ બરાબર મારું જુદું પડે છે, શાસ્ત્રકારથી મારું પરિણમન કેમ જુદું પડે છે. એટલે આમાંથી એ પણ વાત ફલિત થાય છે કે જે યથાર્થપણે શાસ્ત્ર વાંચન કરે છે એને પોતે જે ચિંતવું હોય, વિચાર્યું હોય, અથવા માન્યું હોય, સ્વીકાર્યું હોય, એ દ્રઢ થવું જોઈએ. શાસ્ત્ર વાંચવાથી એ દ્રઢ થવું જોઈએ. આત્માને લગતું ગમે તે કરે, શું કરે? સ્વલક્ષે શાસ્ત્ર વાંચન હોય એટલે આત્માને લગતું ગમે તે કરે. લગતું એટલે સંબંધિત, આત્મા સંબંધિત રાખે. બીજી વાત પછીમાં આવવા દે નહીં. જ્યાં રસ ટકે અને પોતાની પરિણતિ ટકે તે કરવું કેન્દ્ર સ્થાન આ વાતને છે. પોતે ટકી શકે એમ કરવાની વાત છે. સરવાળે તો એમ જ, પોતે ટકે છે કેવી રીતે એ વિષયમાં એટલું જ જોવાનું છે. હા, ભાવના વધે, રસ વધે, રુચિ વધે, શું એ પોતાને જોવાનું છે. અને એ રીતે વિચારીને એમણે નિર્ણય કરવો કે ફેરબદલી કરવી. પોતાને રસ લાગે તે કરવાનું છે, પોતાને રસ લાગે તે કરવાનું છે. આમાં એક તર્ક છે. એક મુમુક્ષુભાઈ હતા, ગુરુદેવે કોઈ એક વ્યક્તિ વિશેષનો નિષેધ કરેલો કે આનું બધું ગડબડ ચાલે છે, અને સમજણમાં માન્યતામાં બુદ્ધિપૂર્વકની ભૂલ છે. પછી મારા પરિચયમાં તો એમ મૂકશું, મને ખબર નહોતી, એમણે મને વાત નહોતી કરી, પણ ઇનડાયરેક્ટલી જાણવા મળ્યું કે એને સાંભળવા જાય છે. નવાઈ લાગી મને, આ માણસને કંઈ તુલનાત્મક બુદ્ધિ નથી અથવા ગુરુદેવની આજ્ઞાનો વિચાર આવતો નથી. કેમ આમ કર્યું ભાઈ? ગુરુદેવે આ સ્પષ્ટ કર્યા પછી કેમ તમે આમ કરો છો? તો કે બેનશ્રીએ એમ કહ્યું છે કે જેમાં રસ આવે તે કરવું. કેવી રીતે માણસ ફાવતું પકડે છે. બેનશ્રી એવું નથી કીધું કે ગમે તેનો સંગ કરવો, કારણ કે મને પણ રસ આવે છે એમાં. નહીં કે તો બહુ સારી વાતો કરે છે આત્માની. ગુરુદેવનો ઘણો પરિચય કરેલો છે, શાસ્ત્રોનો ઘણો સ્વાધ્યાય છે. શાસ્ત્ર સ્વાધ્યાય ઘણો, કે જેને સાંભળવા જતા હતા એ વેલ રીડ માણસ હતા. સારી રીતે શાસ્ત્ર સ્વાધ્યાય કરેલો, ગુરુદેવનો પરિચય પણ ઘણો હતો, પણ છતાંય તે યોગ્યતાવશ પોતાના સમજણમાં ફેર હતો. એ વાત જરા બહાર આવી હતી અને ગુરુદેવે સ્પષ્ટપણે પછી નિષેધ કરી નાખ્યો હતો. આપણને સત્સંગ કરવામાં રસ આવે તો એનો અર્થ એવો નથી કે ગમે ત્યાં સત્સંગ કરવા બેસી જાવ. એકલો રસ સામે નથી જોવાનો, યથાર્થતા સામે પણ જોવાનું છે. આ બીજો ફેક્ટર હવે આમાંથી ને આમાંથી, કે આપણને રસ આવે છે. મારો સંસારનો વિષય નથી, શાસ્ત્ર અને સત્સંગ છે, અને એનો આપણને રસ છે. તો પ્રકૃતિગત રીતે કેટલાક જીવોને શ્રવણનો રસ ઘણો હોય છે, અને શ્રવણનો રસ એવો હોય છે કે બસ સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, જે આવે ને સાંભળ્યા કરે, કાંઈ વિચાર ન કરે કે આને સંભળાય કે ન સંભળાય, જે આવે ને સાંભળ્યા કરે. ને ત્યાં તો ઘણા આવે, સોનગઢમાં તો અનેક વિદ્વાનો આવે, અનેક વિદ્વાનોની ચર્ચા ચાલતી હોય, કોઈને ત્યાં ઘરે ચાલતી હોય તો કોઈની સામૂહિક ચાલતી હોય. હવે આમ તો પોતાને સમજણ ન હોય કે વિવેક કરવાની કે આને સંભળાય કે ન સંભળાય, પણ જ્યારે સ્ત્રી ગુરુ એમ કે આને નહીં સાંભળવાના, એટલે પછી વાત પૂરી થઈ જવી જોઈએ. એમાં એ વખતે મને રસ આવે છે એની વાતમાં, તો એને ગુરુએ શા માટે કહ્યું, એની પાછળ આત્મકલ્યાણ અને અકલ્યાણનું કારણ શું હતું, અને એ પોતે તને રસ આવે છે એમાં એ શું મૂકે છે અને શું નથી મૂકતો, એ ખરેખર સમજણવાળી વાત નથી. યોગ સંજ્ઞા એ શ્રવણ થતું હોય છે, અને એ રીતે રસ લેવાતો હોય એમ પણ રસ લેવાનો નથી. યથાર્થતા હોય, યથાર્થતાનો ધોરણ શું, સ્ટાન્ડર્ડ શું, અને કેવી રીતે ચેક કરવું કે આ યથાર્થ છે કે અયથાર્થ છે. શું તો કે તું આત્મકલ્યાણ કરવા માંગે છે કે કોઈ એક પ્રકારનો રાગ રસ પોષવા માંગે છે? એટલે કે તું એ ચેક કર કે ભલે તારી ધાર્મિક પ્રવૃત્તિ હોય, સંસારિક પ્રવૃત્તિ ન હોય. શું? સોનગઢ તો નિવૃત્તિ ક્ષેત્ર, ત્યાં તો બીજો કોઈ વેપાર ધંધો નોકરીનો કોઈને સવાલ ઊભો થતો નથી. રિટાયર્ડ માણસ થઈને આવે તો એમાં બે પ્રકાર ભજે છે. એક આત્માની રુચિ અને રસ હોય એ પ્રકાર જુદો છે, અને એક રાગનો રસ અને રુચિ હોય એ પ્રકાર જુદો છે. તો શ્રવણનો રાગ જે છે અને મને સાંભળવામાં રસ આવે છે એટલે મજા આવે છે, એનો અર્થ કે કર્ણેન્દ્રિયનો તે વિષય બનાવ્યો સાંભળવાનો. આજ તને આ સાંભળવું ગમે છે, કાલ તને સંગીત સાંભળવું ગમશે, પછી કઈ ઠેકાણું નહીં રહે. એટલે રાગરસ નથી પોષવાનો, એ ચેક કરવું જોઈએ કે કેવળ એક આત્મકલ્યાણના હેતુથી મારી તત્વજ્ઞાન સંબંધિત મારી પ્રવૃત્તિ થવી જોઈએ. નિષ્કામ ભાવ સે આયે વો છે, યાને આત્મકલ્યાણ કે હેતુ સે આયે વો ભી નિષ્કામતા હૈ. સકામતા તો સાંસારિક હેતુ હો યસ, અપના રાગ કા રસ પોષણ કા હેતુ હો
કે ઓ સંગ ગયા નહીં હે.
હા,
ફિર ભી એસા એક ભાવ પૂર્વક આતા હો તો વો તો નિષિદ્ધ
નહીં હે. ઇસમે ક્યા હે કે હમ રાગ કો કા રસ રાગ રસ કો કી પુષ્ટિ નહીં કરતે હૈ, वो चेक कर लेना चाहिए.
जैसे ज्ञानी के कोई गुण को देख के हमको प्रमोद होता है या यह भाव होता है कि ऐसा गुण हम भी प्राप्त करें, तो कोई राग का विषय नहीं है.
तो राग का विषय नहीं है, उस गुण का प्रति जो आकर्षण है उसको प्रेम बोलते हैं, उसको राग नहीं बोलते. क्या
नहीं बोलते?
उसको प्रेम बोलते हैं. तो गुण के बिना ऐसे ही ओग संज्ञा से जो खिंचाव है उसको बोलते हैं राग.
कोई गुण को लक्ष्य करके कोई भी भाव आता हो तो
जैसे दो मुमुक्षु पूजा करते हैं, दृष्टांत ले ले, दो मुमुक्षु पूजा करते हैं. अब एक मुमुक्षु को भगवान के दर्शन करते इसकी वितरागता, अंतर्मुखता, ऐसे इनके गुण दिखने में आते हैं जो इसकी मुद्रा पे झलकते हैं, और वो भी पूजा करता है. पूजा करते करते और क्या करेगा कि उसको वो जचेगा तो अपने आत्मा में के साथ उसका अनुसंधान भी करता रहेगा. दूसरा कोई मुमुक्षु ऐसा है कि उसको पूजा करने में रस तो बहुत है, पर ज्यादा रस उसका दिखता भी है, लेकिन उसको भगवान के कुछ गुण नहीं दिखते हैं. संप्रदाय बुद्धि से और भगवान की पूजा नित्य प्रति करनी चाहिए ऐसा एक निश्चय से, निर्धार से वो बहुत करता है. वो आधा घंटा करता है, वो तीन घंटा करता है, समझो. लेकिन वो अपना राग का, इस प्रकार का राग का पोषण करता है. तो गुण किसको है? राग वाले को नहीं है. ये जो जिन मार्ग है वो तो सम्यक दर्शन ज्ञान चारित्र आत्मगुण का प्रकट करने का ही मार्ग है, यानी गुण प्रधान है. और जो मुमुक्षु है वो तो जिन मार्ग को अप्रोच करने वाला है, तो अप्रोच रोड पे है वो हाईवे है, नेशनल हाईवे है, राजमार्ग है. सम्यक दर्शन ज्ञान चारित्र है वो राजमार्ग है. मुमुक्षुता है वो राजमार्ग पर नहीं आया है, लेकिन अप्रोच रोड पे है,
आना चाहता है,
आना चाहता है, अप्रोच करना चाहता है। तो उनका भी, उनके समझ में, उनके श्रद्धान में, उनके लक्ष्य में गुण प्रधानता होनी चाहिए। गुण प्रधानता होने से राग प्रधानता नहीं होगी। जैसे राग प्रधान वाले क्या करते हैं कि हम तो पार्श्वनाथ भगवान की पूजा करेंगे। क्यों? कि पार्श्वनाथ भगवान विघ्न हरण करते हैं, तो पार्श्वनाथ भगवान की पूजा करेंगे। कोई कहेंगे हम तो सिमंदरनाथ की पूजा करेंगे, हमारे गुरु महाविदेश से आए थे ना, इसलिए सिमंदरनाथ की हम तो पूजा करेंगे। ये राग प्रधानता होगी। ऐसे हम फलाना का बहुमान करेंगे, सिर्फ फलाना का करेंगे, कोई एक व्यक्ति विशेष, तो ऐसे गुण दूसरे में होगा तो वो उसके प्रति राग नहीं करेगा, उसको प्रेम नहीं आएगा, क्योंकि राग प्रधानता है, व्यक्ति राग हो गया। तो ऐसे गुण वाला, या इससे विशिष्ट गुण वाला कोई मिलेगा तो उसके प्रति उसको प्रेम नहीं आएगा, अनुराग नहीं होगा, ये गड़बड़ है उसमें गड़बड़ इस प्रकार की होती है। इसलिए यथार्थता जरूरी है, और वो यथार्थता केवल एक आत्मकल्याण का लक्ष्य होवे उसको ही आती है, उसका सेंट्रल पॉइंट वही है, आत्मकल्याण करना वही है, वो केंद्र स्थान है। यथार्थ समझण आवे छे, ए समझणनो अमलीकरण चालू करे छे। जेने यथार्थ समझण नथी, भले साची समझण छे, समझे छे बराबर, पण यथार्थ नथी, ए तो ए समझीने पूर्ण विराम मूके छे। चालो समझाई तो गयो, पहला नो तो समझा तो हवे समझाई गयो, हवे आपणे बीजू समझो, आटलू समझण हवे आगळ वधारे समझो, ये समझाणु तो हवे बीजू समझो, ये समझवा 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 ऊपर रहेशे, अमलीकरण ऊपर जरा पण नहीं आवे, तो एमां यथार्थता नथी। કદુરી તો આવે છે, જેમ કે કોઈ એમ પણ કહે છે કે અમારું ધ્યેય તો સમ્યક દર્શન પામવાનું છે, ગમે તેમ કરીને સમ્યક દર્શન પામી જવું, જેથી અનંત ભવ ભ્રમણ નો આર્ય, માટે અમારું ધ્યેય શું છે, સમ્યક દર્શન પામવું, તે આ ધ્યેયની ભૂલ છે। સમ્યક દર્શન પામવું હોય તો પણ આ ધ્યેયની ભૂલ છે। ના, એટલે એ સમ્યક દર્શન પામી જ નહીં શકે, પરિસ્થિતિ શું ઊભી થશે, એ સમ્યક દર્શન નહીં પામી શકે। પૂર્ણતાનું જેને ધ્યેય બાંધ્યું હશે, પૂર્ણતાનું લક્ષ્ય કર્યું હશે, એને સાચી મુમુક્ષુતા આવશે, એને સમ્યક દર્શન આવશે, એને મુનિપણું આવશે, અને એ પૂર્ણતાને પામી જશે, એમ છે। ગુરુદેવે જે સૂત્ર આપ્યું છે એની અંદર તો ઘણો મર્મ ભરેલો છે, ઘણો માલ ભરેલો છે। પૂર્ણતાને લક્ષી શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે। જ્યાં રસ ટકે ને પોતાની પરિણતિ ટકે તે કરવું, એમાં થોડી વાત યાદ આવી, હું મુક્ષુભાઈ ને કે એને રસ આવતો હતો અને બેનશ્રી વાત કરે છે તો એમાં પણ વિવેક કરવાનો તો રહે છે. નહીં તો તેને અમલીકરણ કર્યું કહેવાય કે ન કહેવાય, એને અમલીકરણ કર્યું કહેવાય કે ન કહેવાય, કે ન કહેવાય એને અમલીકરણ કર્યું પોતાનો રાગ રસ પોષવા માટે. વિતરાગ માર્ગમાં રાગનો નિષેધ છે અને વિતરાગ માર્ગ પહોંચવામાં પણ રાગને દ્રઢ કરવાનો નથી, રાગને પોષણ આપવાનું નથી. એવું તો બહુ થાય છે, કેમ કે ગુરુદેવની શૈલી જુદી હતી, બેનશ્રીની શૈલી જુદી હતી. ઘણા જેને ફાવતું લેવું હોય કે જો અમે તો બેનશ્રી કહે છે એમ, લે છે બોલાને ફાવતું લેવું હોય તો અમે તો ગુરુદેવ કહે છે એમ, લે પછી આપસમાં ચર્ચા ચાલે. હા એવી ચર્ચા ચાલે ત્યારે એમ થાય કે આ એક એક જ્ઞાનીને સામે બીજા જ્ઞાનીનું મૂકી દે છે, આ શું કરે છે, બે માંથી એકે સમજ્યા નથી. ગુરુદેવ વાળા ગુરુદેવને સમજ્યા નથી, બેનશ્રી વાળા બેનશ્રીને સમજ્યા. એવું પણ બને છે ખરું, એ એમ બતાવે છે કે સમજણ યથાર્થ નથી. એવી વાત છે, યથાર્થતાની બહુ કિંમત છે. સમ્યક જ્ઞાનનો પ્રી સ્ટેજ યથાર્થ સમજણ છે, અથવા યથાર્થ સમજણ ડેવલપ થાય તો એ સમ્યક જ્ઞાનમાં પરિણમી જાય. યથાર્થતાની મોક્ષની ભૂમિકામાં યથાર્થતા એ ભૂમિકાનું સમ્યક જ્ઞાન છે. યથાર્થ સમજણ તે મુમુક્ષુની ભૂમિકાનું સમ્યક જ્ઞાન છે. કારણમાં કાર્યનો આરોપ કરીને એમ કહી શકાય. જેમ સંકિતના કારણમાં સંકિતનો આરોપ કરવામાં આવે છે, એમ સમ્યક જ્ઞાનના કારણમાં સમ્યક જ્ઞાનનો આરોપ કરવો તે ઉચિત છે, ઉચિત છે અને ન્યાય સંપન્ન પણ છે. પોતાને રસ લાગે તે કરવાનું છે. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સહાનુભૂતિ નથી થતી, એકદમ એટલે સીધે સીધું યથાર્થ સમજણ કર્યા વિના સીધું કોઈ ધ્યાન કરવાનો પ્રયત્ન કરે તો એને અનુભવ થતો નથી. એવી ભૂલ પણ કેટલાક મોક્ષો કરે છે. શું સમજણની પરિપક્વતા આવ્યા વિના અથવા ભાવ ભાષણ થયા વિના સ્વરૂપનું, સ્વરૂપની ઓળખાણ થયા વિના સીધું ધ્યાન કરવા બેસે છે. એવા પણ પ્રકારોમાં બને છે. કેટલાક તો ધ્યાનની શિબિરમાં જાય છે, કેટલાક પોતાના સ્થાનમાં ઘરે કે એવી રીતે ધ્યાન કરે છે, એ પણ બરાબર નથી. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સ્વાનુભૂતિ થતી નથી. પહેલા જ્ઞાન કરે પછી સાચું ધ્યાન હોય, આ વાત ઉપર તો બેનશ્રી અનેક વાર બોલ્યા છે કે પહેલા જ્ઞાન કરે અને એ પણ યથાર્થ જ્ઞાન કરે, સાચું જ્ઞાન કરે અથવા સ્વરૂપની ઓળખાણરૂપ નિશ્ચય કરે, પ્રતિભાસ કરે પછી ધ્યાન કરે. એ પહેલાં ધ્યાનનો કોઈ પ્રકાર ઊભો થતો નથી. પહેલા જ્ઞાન કરે પછી સાચું ધ્યાન હોય, એટલે ધ્યાનનું કારણ જ્ઞાન છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ નથી, એવી વસ્તુ વ્યવસ્થા છે. પહેલા જ્ઞાયકતા ઓળખાય, જો આવી ઓળખવાની વાત, પહેલા જ્ઞાયકતા ઓળખાય. જ્ઞાયકપણું, જ્ઞાયકતા એટલે આત્માનું જે જ્ઞાયકપણું છે અથવા જે સ્વભાવ છે એ સ્વભાવ છે એને પહેલા ઓળખે, અને પછી ક્ષણે ક્ષણે હું જુદો છું, હું જુદો છું એમ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જામે તો સ્વાનુભૂતિ થાય, દ્રષ્ટિ જામે એકાગ્ર થાય. ઓળખાણ પછી પોતાની ભિન્નતા જ્ઞાનથી જુદી પાડીને, શું સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, સર્વથી સર્વ પ્રકારે જ્ઞાનમયી હોવાને લીધે, શું માત્ર જ્ઞાનમયી હોવાને લીધે હું ભિન્ન છું. એટલે દેહાતીત સ્વરૂપે છું અને વિકલ્પાતીત સ્વરૂપે છું, એવો હું જ્ઞાનમય છું એમ લેવું. એમ પ્રતિક્ષણે પ્રયત્ન કરે, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જામે એટલે જ્ઞાયક નો સંબંધી પ્રયત્ન ચાલે તો ઉગ્ર પુરુષાર્થથી, કાલે આવ્યું કે સ્વાનુભૂતિનું કારણ શું છે, ઉગ્ર પુરુષાર્થ, તો ઉગ્ર પુરુષાર્થથી સ્વાનુભવ ઉત્પન્ન થાય છે. અંતરદૃષ્ટિ જામ્યા વગર સ્વાનુભૂતિ કોના આધારે પ્રગટ થાય? આ શું દ્રષ્ટિ જામે એટલે આકર્ષણ છે ને એ વધે, શું ઓળખાણની અંદર અનંત ગુણ નિધાનની ઓળખાણ થઈ, આખું દ્રવ્ય લ્યો તો શું ભેદથી લ્યો, અભેદથી લ્યો તો અનંત ગુણ નિધાનનું આખું દ્રવ્ય ઓળખાણો, ભેદથી લ્યો તો અનંત સુખનો નિશ્ચય થયો. શેનો નિશ્ચય થયો? અનંત સુખનો નિશ્ચય થયો કે મારામાં મારું અનંત સુખ ભરેલું છે. અહીંયાથી આકર્ષણ ઉભું થશે. આકર્ષણનું કારણ શું? સુખ. જ્યાં જ્યાં જેને બહારમાં સંસારમાં પણ સુખ લાગે છે ત્યાં ત્યાં તેનું તે જીવનું આકર્ષણ હોય છે. સુખ છે એ મેગ્નેટિક પ્રોપર્ટી છે જીવની. લો ચુંબક જેમ ખેંચે છે એમ સુખ છે એ જીવના પરિણામને ખેંચે છે. પ્રયત્ન કરવાનો પડે, ખેંચાઈને આવે, પરિણામ ખેંચાઈને આવે, આવે ને આવે છે. ઓળખાય છે એની અંદર જેને ગુણનો પ્રેમ છે એને અનંત ગુણનું નિધાન ઓળખાણું એટલે આત્માનો પ્રેમ, બીજો એને એમાંય સુખ ઓળખાણું એટલે આકર્ષણ વધી ગયું. એમ અંતરદૃષ્ટિ જામ્યા વગર, એમ અંતરદૃષ્ટિ જામવામાં આમ વાત લેવી છે, શ્રદ્ધાની કે સમ્યક દ્રષ્ટિની વાત નથી, દ્રષ્ટિ શબ્દથી. એમ અંતરદૃષ્ટિ જામ્યા વગર સ્વાનુભૂતિ કોના આધારે પ્રગટ થાય, એટલે કેવી રીતે પ્રગટ થાય? સ્વાનુભૂતિ એ એક આત્માના અનુભવની અથવા અત્યંત આત્મરસની પરિપક્વ દશા છે, ઓરિયન્ટેડ પોઝિશન. શું કે એના પૂર્વ પ્રક્રિયાથી પ્રોસેસ થઈને ઓરિયન્ટ થઈને આવી છે એ દશા છે. એમને એમ સિદ્ધિ કોઈને અધર્મ આવી જાય છે એવું કાંઈ નથી. ધૂન ચડે, હું શું હતા કે હું ચિંતવન કરતો હતો, એમાં અંતર્મુખ કરવાનો પ્રયત્ન કરતો હતો, સૂતો સૂતો હા, એમાં સ્વાનુભૂતિ થઈ ગઈ ને ઊંઘ પણ આવી ગઈ, એવું થતું નથી. પછી ઊંઘ આવી ગઈ, ક્યારે આવી ગઈ ખબર ન પડી. આમ તો સુતા સુતા હું ચિંતવન પણ કરતો હતો અને પુરુષાર્થ પણ કરતો હતો, એમાં અનુભવ થઈ ગયો એવું લાગ્યું. પછી ક્યારે ઊંઘ આવી ગઈ મને ખબર ન પડી, એવું બનતું નથી. ઊંઘનો નિયમ એવો છે, આપણે ડાક્ટર નથી પણ હવે છતાં મનોવિજ્ઞાન તો છે. ઊંઘનો નિયમ એવો છે, હા, ડાક્ટરમાં તો મોટો ભાગ તો ફિઝિયોલોજીનો છે, હા, પણ આની અંદર તો મનોવિજ્ઞાન મુખ્ય આપણો વિષય તો મનોવિજ્ઞાનનો પરિણામનો વિજ્ઞાનનો છે. કોઈ પણ પ્રકારનો રસ વધે એટલે ઊંઘ ન આવે અને રસ ઘટે એટલે ઊંઘ આવે. પછી શુભ રસ હોય, અશુભ રસ હોય કે શુદ્ધ રસ હોય, રસ વધે એટલે એ નિંદ્રાને આવવા ન દે, હટાવી દે. ઉદય હોય તો હટી જાય. હા, ક્રિકેટમાં જુઓ, પિક્ચર જોવા જાય છે માણસ છેલ્લા શોની અંદર, શું નાટક જોવા જાય છે, શું એ બધા અશુભ રસ છે. તો અશુભ રસ વધે તો પણ ઊંઘ ન આવે, શુભ રસ વધે બહુ ચિંતવન બહુ સારું ચાલતું હોય તો ઊંઘ ન આવે. અને આત્માનો અનુભવ તો શુદ્ધતાનો રસ છે, સર્વોત્કૃષ્ટ રસ છે, એને ઊંઘ આવવાનો સવાલ રહેતો નથી. એને તો ઊંઘ ઉડી જાય, આવતી હોય તો પણ ઉડી જાય. તો અનુદય પરિણામ છે, ઉદયને હટાવવાવાળું ખાસ પરિણામ છે. શુભ સ્વરૂપ કઈ ઉદયને હટાવવાવાળાનું પરિણામ ન ગણાય, એ તો એક નહીં બીજો ઉદય લઈ આવશે. હા, તો ઉદયમાં જોડાણવાળા પરિણામ છે, અને આ તો આત્મામાં જોડાણવાળા પરિણામ છે ઉદયથી હટીને. એટલે એમ કે છે કે એવું અંધ પૂર્વમાં જયમા વગર, આકર્ષણ જયમા વગર, સ્વરૂપનું આકર્ષણ જયમા વગર સ્વાનુભૂતિ કેવી રીતે ઉત્પન્ન થાય, કોના આધારે ઉત્પન્ન થાય? પહેલાં દ્રષ્ટિ નાયકમાં સ્થાપવી જોઈએ. એ દ્રષ્ટિ એટલું બોલે સમ્યક દ્રષ્ટિની વાત નથી. સુખનો દ્રષ્ટિકોણ મુખ્ય વાત સુખની છે. જીવને કોઈ પણ મુખ્યમાં મુખ્ય વાત હોય તો સુખની છે, સુખી થવું છે, સુખી થવું છે. હવે એ સાચું સુખ, નિરાકુળ સુખ, આત્મિક સુખ અને પોતાના પોતાનું સ્વરૂપ સુખ છે, એ પોતામાં જેણે જોયું, એણે પોતાનું પોતામાં આકર્ષણ ઉત્પન્ન થયા વિના રહીએ ને એનો પુરુષાર્થ અંતર્મુખ થવામાં જાયલો રહીએ ને, એ રીતે જ્યારે જામે, સુખનો દ્રષ્ટિકોણ જ્યારે જામે, ત્યારે એને સ્વાનુભવ ઉત્પન્ન થાય. એ ભવભ્રમણના નાશનું કારણ છે. સુખનો દ્રષ્ટિકોણ, દ્રષ્ટિ મીન્સ ટૂંકામાં એમ બોલાય છે. આપણે એમ કે તમે આમ વાત કરો છો એમાં તમારી દ્રષ્ટિ શું છે, એટલે તમારો દ્રષ્ટિકોણ શું છે, શ્રદ્ધા નથી પૂછતા ત્યાં. હા, તમારો વ્યૂ પોઈન્ટ કયો, તમારો દ્રષ્ટિકોણ કયો, એને ટૂંકામાં બોલવું છે. તમારી દ્રષ્ટિ શું છે, હેતુ શું છે, દ્રષ્ટિ શું છે. આપણે નથી કહેતા ભાઈ તમે કઈ નજરથી આ વાતને જોવા માગો છો, એટલે કયા દ્રષ્ટિકોણથી જોવા માગો છો, એને દૃષ્ટિ કહેવામાં આપણે ભાઈ એની દ્રષ્ટિ બીજી હતી, આપણે એને બીજી દ્રષ્ટિએ જોતા હતા. એમ નથી કહેતા દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ, એંગલ. આવે જ છે, આવે જ, આવે જ. ક્રમની વાત આવ્યા વગર રહે નહીં, કેમ કે આ તો મોસ્ટ ટેકનિકલ સબ્જેક્ટ છે. કોઈ પણ ટેકનિકલ સબ્જેક્ટ હોય એની ટેકનિકનો પ્રોસેસ ન હોય ને સીધું કંઈ એમને થાય થઈ જાય એવું તો કોઈ દિવસ બને નહીં. અને એક જ માર્ગ છે, એક જ પ્રકાર છે. મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્ર સ્વાધ્યાય ડેશ કરીને વાંચન શ્રવણ કોમા કોમા કરતા જજો, શ્રવણ ચિંતવન ચર્ચા મનન મંથન વગેરે તત્વ અભ્યાસના અંગ છે. તેમાં દરેક મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ એવો સિદ્ધાંત કે નિયમ નથી, પરંતુ પોતાને આત્મરુચિ અને રસ વધે અને તેથી ઉપયોગ તેમાં ટકે તે પ્રકાર પોતાના પરિણમન ઉપરથી નક્કી કરવો જોઈએ. તથાપિ કોઈ પ્રકારનો રાગ પોસાતો નથી, તેની સાવધાની હોવી ઘટે છે. વાસ્તવમાં તો મુમુક્ષુતાના યથાર્થ ક્રમથી આગળ વધીને સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચવું જોઈએ કે જેથી સ્વરૂપ સુખનો યથાર્થ નિશ્ચય થાય કે જેથી સ્વાનુભૂતિનું કારણ પ્રાપ્ત થાય.